એકત્રા ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. ગ્રંથસારમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવી નવલકથાની ગૂંચ ઉકેલવા જઈ રહ્યા છીએ જેણે એમ કહી શકાય કે વાચકોના મન પર છાપ છોડી દીધી. ગિલિયન ફ્લિનની સાયકોલોજિકલ થ્રિલર ગોન ગર્લ.
હા, ખરેખર 2012માં આવી અને તરત જ ફક્ત બેસ્ટસેલર નહીં પણ એક સાંસ્કૃતિક ઘટના બની ગઈ. અને એણે પેલી ડોમેસ્ટિક નોયર શૈલીને, એટલે કે ઘર પરિવારના માહોલમાં બનતી મનોવૈજ્ઞાનિક થ્રિલર વાર્તાઓને ઘણી લોકપ્રિય બનાવી દીધી.
અને લેખિકા ગિલિયન ફ્લિન, જેમણે શાર્પ ઓબ્જેક્ટ્સ અને ડાર્ક પ્લેસીસ પણ લખી છે, એમની શૈલી જ આ છે. થોડી ડાર્ક, જટિલ સ્ત્રી પાત્રો જે કદાચ સંપૂર્ણ નથી, ખામીવાળા છે, અને એમનું ગદ્ય એકદમ ધારદાર. સમાજ પર, ખાસ કરીને લગ્ન અને સ્ત્રીત્વની જે આપણી પરંપરાગત ધારણાઓ છે એના પર સવાલ ઉઠાવે છે. ગોન ગર્લમાં આ બધું જાણે ચરમસીમાએ છે.
બિલકુલ. અને એ સ્પષ્ટતા પણ કરી દઈએ કે જુલિયા વિલેન ઓડિયો બુક નેરેટર છે, લેખિકા તો ગિલિયન ફ્લિન જ છે.
હા, એ બરાબર.
તો આજની આપણી વાતચીતનો હેતુ ખાલી વાર્તા કહેવાનો નથી પણ એના ઊંડાણમાં ઉતરવાનો છે. પાત્રોના મનમાં શું ચાલે છે, એમના દાવપેચ શું છે અને લેખિકા કયા મોટા મુદ્દાઓ તરફ આપણું ધ્યાન દોરવા માગે છે એ સમજવાનો પ્રયાસ કરીશું.
સરસ. તો શરૂઆત કરીએ મૂળ પરિસ્થિતિથી. વાર્તા છે મિઝોરીના એક કાલ્પનિક શહેર ઉત્તર કાર્થેજની. નિક અને એમી ડન પતિ પત્ની છે. લગ્નની 5મી વર્ષગાંઠનો દિવસ છે
અને એ જ દિવસે સવારે નિક ઘરે પાછો આવે છે અને જુએ છે કે દરવાજો ખુલ્લો છે, ઘરમાં બધું વેરવિખેર પડ્યું છે અને
એમી ગાયબ છે.
અને અહીંથી જ પેલો રહસ્ય અને શંકાનો દોર શરૂ થાય છે. ઘરમાં થોડા સંઘર્ષના નિશાન દેખાય છે, થોડું લોહી પણ છે જેને સાફ કરવાનો પ્રયત્ન થયો હોય એવું લાગે.
અને તરત જ પોલીસ અને મીડિયા બધાની નજર સીધી પતિ નિક ડન પર જાય છે.
કેમ? કારણ કે એનું વર્તન થોડું અજુકતું છે, એ દુઃખી કે ચિંતિત નથી લાગતો, વધુ તો મૂંઝાયેલો અને થોડો અલિપ્ત જેવો લાગે છે.
આ શરૂઆત જ આપણને પૂછે છે કે શું આપણે ખરેખર આપણા સૌથી નજીકના વ્યક્તિને, આપણા જીવનસાથીને ઓળખીએ છીએ? નવલકથાની શરૂઆતની પંક્તિઓ પણ આ જ ઇશારો કરે છે, નહીં?
હા, બરાબર. અહીં બે સ્તરનો સંઘર્ષ છે. એક તો ઉપર છલ્લો, એમી ક્યાં ગઈ, શું થયું એની સાથે, નિક જવાબદાર છે. અને બીજો ઊંડો સંઘર્ષ, લગ્ન એટલે શું, આપણી પોતાની ઓળખ કેટલી સાચી છે અને કેટલી ફક્ત દેખાડો.
અને ફ્લિન આખી વાતને વધુ ગૂંચવે છે એમની કથન શૈલીથી.
બે જુદા દ્રષ્ટિકોણ છે.
હા, એ બહુ રસપ્રદ છે. એક તરફ નિક છે જે વર્તમાનમાં વાત કરે છે, એમીના ગુમ થયા પછી શું શું થયું એ કહે છે. અને બીજી તરફ આપણને મળે છે એમીની ડાયરી, ભૂતકાળની વાતો, એમના સંબંધો કેવા હતા, પણ એમીના દ્રષ્ટિકોણથી.
એટલે પેલું તેણે કહ્યું તણે કહ્યું, હી સેડ શી સેડ જેવું થયું, કોણ સાચું બોલે છે, કોના પર વિશ્વાસ કરવો?
બરાબર. વાચક સતત અવડવમાં રહે. આજે અવિશ્વસનીય કથાકારનો પ્રયોગ છે ને એ અહીં અદ્ભુત રીતે કામ કરે છે. ચલો તો આ બે મુખ્ય પાત્રોને થોડા નજીકથી જોઈએ. પહેલા નિક ડન. શરૂઆતમાં કેવો લાગે છે? સામાન્ય માણસ, ભૂતપૂર્વ લેખક હતો, ન્યૂયોર્કમાં રહેતો, નોકરી ગઈ, આર્થિક મંદી આવી એટલે પત્ની સાથે પોતાના વતન મિઝોરી પાછો આવી ગયો. થોડો આળસુ, કદાચ જીવનથી થોડો નારાજ.
હા, અને જેમ જેમ વાર્તા આગળ વધે તેમ તેમ તેની ખામીઓ વધુ સ્પષ્ટ થતી જાય છે. ખબર પડે છે કે જૂઠું બોલે છે, પત્નીને છેતરી છે, પોતાના લગ્નથી ખુશ નથી, નિષ્ક્રિય જેવો છે.
અને એમીના ગુમ થયા પછી એનું વર્તન તો પરિસ્થિતિને વધુ ખરાબ બનાવે છે. પોલીસને બધી વાત સાચી નથી કહેતો, અમુક વાતો થુપાવે છે.
અને પછી પેલું મોટો ખુલાસો થાય છે ને, એનો અફેર હતો પોતાની એક યુવાન વિદ્યાર્થીની એન્ડી સાથે. બસ પછી તો મીડિયા અને લોકો અજાણે એના પર તૂટી પડે છે, રાતોરાત એ વિલન બની જાય છે.
એની એક જ વ્યક્તિ છે જે એનો સાથ આપે છે, એની જોડિયાબેન માર્ગો.
ગો.
એ નિકને ઓળખે છે, એના જૂઠાણા જાણે છે, છતાં એની પડખે ઊભી રહે છે.
પણ અહીં એક રસપ્રદ વળાંક આવે છે નિકના પાત્રમાં. એ સમજી જાય છે કે સત્ય કરતાં લોકો શું માને છે એ વધારે મહત્વનું છે.
હા, એટલે મીડિયા અને પોલીસના દબાણમાં એ પોતાની જાતને બચાવવા માટે એક અભિનેતા બનવાનું શરૂ કરે છે. જાહેરમાં પસ્તાવો કરતો પ્રેમાળ પતિ બનવાનો ડોળ કરે છે.
પણ સવાલ એ છે કે શું આ ખરેખર એનો બદલાવ છે કે પછી ખાલી બચવા માટેનો એક નુસ્ખો? આ પ્રશ્ન છેક અંત સુધી આપણી સાથે રહે છે.
હવે વાત કરીએ એમી એલિયટ ડનની, શીર્ષકની ગોન ગર્લ. આ પાત્રો છો એનાથી પણ વધુ જટિલ છે, નહીં?
ઓ હા, ઘણું જ જટિલ. એનું એક બેકગ્રાઉન્ડ છે એના મનોવૈજ્ઞાનિક મા બાપે એના બાળપણ પરથી એક આખી બાળ પુસ્તક શ્રેણી બનાવી હતી, અમેઝિંગ એમી.
એટલે નાનપણથી જ જાણે એક કાલ્પનિક પરફેક્ટ છોકરીની છાયામાં મોટી થઈ છે. એના પર હંમેશા અમેઝિંગ હોવાનું દબાણ રહ્યું. પરફેક્શનિઝમ એનામાં ઊંડે સુધી ઉતરી ગયું.
શરૂઆતમાં એની ડાયરી વાંચીને આપણને લાગે છે કે એ કેટલી ભોળી, પ્રેમાળ, કલાત્મક છે અને પોતાના પતિના બદલાતા વર્તનથી ડરેલી છે, એક પીડિતા જેવી લાગે છે.
પણ પછી વાર્તાના મધ્યમાં જે ધડાકો થાય છે, ખબર પડે છે કે આખી ડાયરી એક બનાવટ હતી, એક મોટા પ્લાનનો ભાગ હતી.
અને ત્યારે આપણને અસલી એમીની ઝલક મળે છે. અત્યંત બુદ્ધિશાળી, બધું ગણી ગણીને ચાલે એવી, બદલો લેવા માટે કોઈ પણ હદે જઈ શકે, અને કદાચ જેને આપણે સોશિયોપેથ કહી શકીએ, એટલે કે બીજાની લાગણીઓ ઓછી સમજે, દયા ઓછી હોય અને પોતાના ફાયદા માટે લોકોને વાપરે.
એટલે એની સફર કોઈ બદલાવની નથી, પણ એના અસલી ચહેરાના ખુલાસાની છે. એનું લક્ષ્ય એક જ છે, પોતાની કહાણી પર, પોતાની લાઈફની નેરેટિવ પર કંટ્રોલ રાખવો.
બરાબર. અને અહીં પેલો કૂલ ગર્લ મોનોલોગ બહુ મહત્વનો બની જાય છે.
હા, એના વિશે થોડું કહો ને, શું છે આ કૂલ ગર્લ અને કેમ આટલો બધો ચર્ચાયો?
આ મોનોલોગમાં એમી બહુ ગુસ્સા અને વ્યંગ સાથે કહે છે કે પુરુષોને કેવી છોકરીઓ ગમે છે. કૂલ ગર્લ, જે હોટ હોય, રમૂજી હોય, બિયર પીવે, સ્પોર્ટ્સ જુએ, ક્યારેય ગુસ્સે ન થાય, ક્યારે ફરિયાદ ન કરે, હંમેશા પુરુષને ગમે એવું જ વર્તન કરે.
એક પ્રકારનું મહોરું.
બરાબર. એમી કહે છે કે મેં નિકને જીતવા માટે આ જ મહોરું પહેર્યું હતું, પણ હવે હું થાકી ગઈ છું આ નાટક કરીને. આ ફક્ત એમીની વાત નથી, પણ સમાજ સ્ત્રીઓ પાસે કેવી અવાસ્તવિક અપેક્ષાઓ રાખે છે એના પર એક જબરજસ્ત કટાક્ષ છે. પેલો ઓળખના પ્રદર્શનનો થીમ અહીં બહુ સ્પષ્ટ થાય છે.
ખરેખર આખી નવલકથામાં આ જ ચાલે છે, ઓળખનો ખેલ. એમી પહેલા અમેઝિંગ એમી હતી, પછી કૂલ ગર્લ બની, પછી ડાયરીમાં પીડિતા બની, અને નિક પણ પહેલા એક સામાન્ય માણસ, પછી મીડિયા સામે પ્રેમાળપતિ. કોણ અસલી, કોણ નકલી, એ સમજવું જ મુશ્કેલ છે.
અને એમીની ડાયરી આ ખેલનું મુખ્ય હથિયાર છે. કેવી માસ્ટરીથી એ શબ્દો વડે નિકની છબી ખરાબ કરે છે અને પોતાની પીડિતા તરીકેની છબી ઘડે છે. એ બતાવે છે કે કહાણીમાં, નેરેટિવમાં કેટલી તાકાત છે અને કેટલું જોખમ પણ. એ જાણે છે કે લોકો હકીકત કરતા સારી રીતે કહેવાયેલી વાર્તા પર વધુ વિશ્વાસ કરે છે.
ચલો હવે વાર્તાના પ્લોટ પર આવીએ. ભાગ એક. શરૂઆતમાં શું થાય છે? પુરાવા અને એમીની ડાયરી, બધું નિકની વિરુદ્ધમાં જાય છે.
હા, એમીએ એક ટ્રેઝર હન્ટ ગોઠવી હતી, વર્ષગાંઠની ભેટ શોધવાની રમત. પણ એ રમત ખરેખર નિકને ફસાવવાના પુરાવાઓ તરફ દોરી જાય છે. દેવું, મોટી વીમા પોલિસી, નિકે બંદૂક ખરીદવા વિશે પૂછપરછ કરી હતી, એ બધું.
એટલે મીડિયા તો એને દોષિત માની જ લે છે, અને પોલીસ પણ લગભગ એને પકડવાની તૈયારીમાં જ હોય છે. વાચક તરીકે આપણને પણ એમ જ લાગે કે નિક જ ગુનેગાર છે.
અને ત્યાં જ બૂમ, વાર્તાનો બીજો ભાગ શરૂ થાય છે અને આપણને મોટો આંચકો લાગે છે.
શું થાય છે?
કથન અચાનક એમીના દૃષ્ટિકોણ પર આવી જાય છે અને આપણને ખબર પડે છે એમી જીવિત છે, ભાગી ગઈ છે, ઓઝાર્ક્સમાં ક્યાંક છુપાયેલી છે. આ આખું અપહરણ, હત્યાનું નાટક એની યોજના હતી. નિકે જે દગો કર્યો અને એનું જે પરફેક્ટ જીવનનું સપનું તોડ્યું એનો બદલો લેવા માટે.
ખરેખર આ ટ્વિસ્ટ એવો છે કે વાચકના પગ નીચેથી જમીન સરખી જાય. જેને આપણે પીડિતા સમજતા હતા એ જ માસ્ટર માઇન્ડ નીકળે છે. પેલો અવિશ્વસનીય કથાકારનો ખ્યાલ અહીં ચરમસીમા પર છે.
પણ પછી એમીને યોજનામાં પણ ગડબડ થાય છે. જ્યાં એ છુપાયેલી હોય છે ત્યાં એ લૂંટાઈ જાય છે, બધા પૈસા જતા રહે છે, હવે લાચાર છે.
એટલે એ મદદ માંગે છે.
હા, પોતાના એક જૂના પ્રેમી પાસે જાય છે, ડેસી કોલિંગ્સ, જે ખૂબ પૈસાદાર છે અને એમી માટે ઓબ્સેસ્ડ પણ છે. પણ ડેસી એને મદદ કરવાને બદલે
પોતાના વૈભવી ઘરમાં એક રીતે નજરકેદ જેવી કરી દે છે, એટલે એમી એક મુસીબતમાંથી નીકળીને બીજીમાં ફસાય છે.
આ બાજુ નિકનું શું? એ હાર માની લે છે?
ના, બિલકુલ નહીં. એને પણ ખબર પડી જાય છે કે એમી જીવિત છે અને આ બધું એનું જ કારસ્થાન છે, એટલે એ પણ લડવાનું નક્કી કરે છે. એક મોંઘો અને ચાલાક વકીલ રોકે છે, ટેનર બોલ્ટ, અને તેઓ કાયદાકીય લડાઈ કરતા પબ્લિક ઓપિનિયનની લડાઈ પર ધ્યાન આપે છે.
અને પેલો ટીવી ઇન્ટરવ્યૂ?
હા, એમનો માસ્ટર સ્ટ્રોક હોય છે. નિક કેમેરા સામે જાય છે, પોતાની ભૂલો કબૂલે છે, અફેરની વાત માને છે, પણ એમી માટે ખૂબ પ્રેમ બતાવે છે, એને પાછા આવવા માટે આજીજી કરે છે. એ બરાબર એવો જ નિક બનીને બતાવે છે જેવો એમીને ગમતો હતો. આ એકદમ ગણતરીપૂર્વકનો અભિનય હોય છે.
એટલે હવે નિક પણ એમીની જેમ જ એક કુશળ અભિનેતા બની ગયો છે.
બરાબર, અને એની આ ચાલ કામ પણ કરી જાય છે. ડેસીના ઘરમાં કેડ એમી ટીવી પર નિકનો આ રૂપ જુએ છે અને પ્રભાવિત થાય છે. એને લાગે છે કે કદાચ એને પોતાનો નિક પાછો મળી શકે છે. પણ હવે ડેસીથી છુટકારો કેવી રીતે મેળવવો?
અને અહીં એમી શું કરે છે?
અહીં એમી એનું સૌથી ખતરનાક પગલું ભરે છે. એ પોતાની જાતને એવી રીતે ઈજા પહોંચાડે છે જાણે એના પર હુમલો થયો હોય. પછી ડેસીની હત્યા કરી નાખે છે અને આખું દૃશ્ય એવું બનાવે છે કે જાણે ડેસીએ એનું અપહરણ કર્યું હતું, એના પર અત્યાચાર કરતો હતો અને આત્મરક્ષણમાં એણે ડેસીને મારી નાખ્યો.
બાપરે.
અને પછી એ લોહીલુહાણ હાલતમાં ઘરે પાછી ફરે છે, એક હીરો તરીકે, જાણે મોતના મોંમાંથી પાછી આવી હોય.
શું વક્રોક્તિ છે! નિક નિર્દોષ સાબિત થાય છે કારણ કે એમી પાછી આવી ગઈ, પણ હકીકતમાં તો એ એમીના જાળમાં વધુ ઊંડો ફસાઈ ગયો છે. એ સત્ય જાણે છે પણ કહી શકે એમ નથી. દુનિયા તો એમીને જ અમેરિકાની સ્વીટહાર્ટ પીડિતા માને છે.
એટલે નિક પાસે એમી સાથે રહેવા સિવાય કોઈ રસ્તો નથી. આજે આધુનિક લગ્નનું ઝેરીપણું છે ને, એ અહીં એકદમ સ્પષ્ટ દેખાય છે. પ્રેમનું બંધન નહીં પણ યુદ્ધનું મેદાન.
અને અંત કેવો છે?
અંત તો કદાચ આખી વાર્તાનો સૌથી વધુ ઠંડો અને ડરાવણો ભાગ છે. એમી જાહેર કરે છે કે એ ગર્ભવતી છે.
શું? કેવી રીતે?
એણે વર્ષો પહેલાં જ્યારે તેઓ ફર્ટિલિટી ટ્રીટમેન્ટ કરાવતા હતા ત્યારે નિકના જે સ્પર્મ ફ્રીઝ કરાવ્યા હતા તેનો ઉપયોગ કરીને પોતાની જાતે જ ગર્ભધારણ કર્યું છે.
ઓહ!
એટલે હવે આ બાળક નિકને કાયમ માટે એની સાથે બાંધી દેશે. તેઓ એકબીજાને ધિકારે છે પણ દુનિયા સામે સુખી દેખાવાનું ડોળ કરવો પડશે. નિક છેલ્લે વિચારે છે તેમ, અમે પ્રેમમાં નથી, અમે તો ગુનાહિત સાહસમાં ભાગીદાર છીએ.
અંત કોઈ સમાધાન નથી આપતો, કોઈ છૂટકારો નથી, બસ એક નિરાશા છે. એ દેખાડે છે કે કેટલાક સંબંધો એટલા ઝેરી બની જાય છે કે તેમાંથી નીકળવું લગભગ અશક્ય હોય છે, ખાસ કરીને જ્યારે સમાજનો દેખાવ અને દબાણ હોય.
બરાબર. તો આખી વાર્તાના જે મુખ્ય વિષયો છે, ઓળખનું પ્રદર્શન, લગ્નનું ઝેરીપણું, કહાણીની તાકાત અને એનું જોખમ, અને સ્ત્રી પુરુષની ભૂમિકાઓ પર કટાક્ષ, આ બધું જ એકબીજા સાથે જોડાયેલું છે.
અને ફ્લિનની લખવાની સ્ટાઇલ ધારદાર, ક્યારેક કાળું હાસ્ય અને વાર્તા કહેવાની અનોખી રીત, આ બધા વિષયોને વધુ અસરકારક બનાવે છે.
હા, બેવડા અવિશ્વસનીય કથાકારનો ઉપયોગ, વાર્તાનો વળાંક, એ બધું જબરદસ્ત છે. પુસ્તક વાંચીને અસ્વસ્થતા થાય, નિરાશાવાદ લાગે, પોતાના સંબંધો પર પણ સવાલ થાય.
તો આ વાર્તા આપણને એ વિચારવા મજબૂર કરે છે કે આપણે બીજાઓને કેટલા ઓળખીએ છીએ અને આપણે પોતે દુનિયા સામે જે ચહેરો રજૂ કરીએ છીએ એ કેટલો સાચો છે.
અને એ પણ યાદ અપાવે છે કે આજના મીડિયાના જમાનામાં સત્ય કરતાં કદાચ એ વધુ મહત્વનું બની ગયું છે કે કોની વાર્તા વધુ રસપ્રદ છે. ઘણીવાર જે સારી વાર્તા કહી શકે એ જ જીતે છે, ભલે સત્યથી ગમે તેટલી દૂર કેમ ન હોય.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.